એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક બહુ જાણીતા વિવેચક સુરેશ જોશી એમના એક મહત્વના લેખ વિશે વાત કરવાના છીએ.
હા, લેખનું નામ છે સંકેત વિજ્ઞાન.
બરાબર, સંકેત વિજ્ઞાન. આ લેખ એપ્રિલ 1978માં પ્રગટ થયો હતો, એટલે એ સમય પણ ખાસ હતો ને. વિચાર જગતમાં કંઈક નવું આવી રહ્યું હતું
તદ્દન. એ સમયે પેલો સંરચનાવાદનો જે પ્રભાવ હતો એ ધીમે ધીમે ઓછો થતો જતો હતો, અને સંકેત વિજ્ઞાન એટલે કે સેમિયોટિક્સ, ચિહ્નો અને સંકેતોનો અભ્યાસ, એના પર નવી ચર્ચાઓ શરૂ થઈ રહી હતી. અને સુરેશ જોશી આ લેખમાં આ નવી વિચારધારાનું મહત્વ શું છે અને એમાં શું મુશ્કેલીઓ છે કે જટિલતા છે એ બંને સમજાવવાનો પ્રયત્ન કરે છે.
તો ચાલો જરા ઊંડા ઉતરીએ આમાં. સંકેત વિજ્ઞાન એટલે શું? આમ સાવ સરળ રીતે કહીએ તો સંકેતો અને એના અર્થનો અભ્યાસ.
હા, પણ એટલું કહેવું કદાચ પૂરતું નથી જેમ સુરેશભાઈ કહે છે.
બરાબર, કારણ કે જો દરેક વસ્તુ જેનો કોઈ અર્થ નીકળે એ સંકેત હોય તો પછી આનું ક્ષેત્ર કેટલું મોટું થઈ જાય.
અને એ જ વાત લેખની શરૂઆતમાં જ આવે છે. જોનાથન કલર અને પેલી 1974ની મિલાન પરિષદનો ઉલ્લેખ છે.
હા, મિલાન પરિષદ.
ત્યાં આ જ સવાલ ઊભો થયો હતો કે ભાઈ આ સંકેત વિજ્ઞાનનો વ્યાપ કેટલો, એ ક્યાં સુધી જશે, શું એ બધી જ જ્ઞાન શાખાઓ પર એટલે સાહિત્ય, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન બધા પર પોતાનું રાજ ચલાવવા માંગે છે.
હા, એક જાતનો બૌદ્ધિક સામ્રાજ્યવાદ
કંઈક એવો જ પ્રશ્ન હતો. થોડો ચિંતાનો વિષય પણ હતો કે ભાઈ આ શું કરવા માંગે છે.
તો આ વાતને જરા વધુ ખોલીએ. જો પુસ્તકો, ચિત્રો, સંગીત, સ્થાપત્ય, અરે રોજબરોજની વસ્તુઓ પણ, કપડાં, ઇમારતો, આ બધું જ સંકેત છે.
હા, કારણ કે એનો કોઈક અર્થ છે. એટલું જ નહીં, કુદરતી ઘટનાઓ પણ, જેમ કે પેલા વાદળા, અમુક પ્રકારના વાદળા જોઈને લાગે કે વરસાદ આવશે, તો એ પણ સંકેત થયો.
તો પછી બાકી શું રહ્યું? સંકેત વિજ્ઞાનના દાયરામાં તો બધું જ આવી જાય.
અને મિલાન પરિષદમાં કંઈક આવું જ થયું હતું જેનું વર્ણન લેખમાં છે. જાણે વૈચારિક શંભુ મેળો ભરાયો હતો.
શંભુ મેળો, સરસ શબ્દ છે.
હા, એટલે ત્યાં સાહિત્ય, સંગીત, ફિલ્મ, ચિત્રકળા, સ્થાપત્ય, પછી પેલી જાહેરાતો, પ્રાણીઓ એકબીજાને સંદેશા કેમ મોકલે છે, મનોવિજ્ઞાનની પદ્ધતિઓ, કેટલા બધા વિષયો પર સંકેત વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી પેપર્સ રજૂ થયા.
એટલે સવાલ તો થાય જ કે આ બધી શાખાઓ તો પોતપોતાની રીતે અભ્યાસ કરી જ રહી છે, સંકેત વિજ્ઞાન એમાં નવું શું ઉમેરે છે?
બરાબર, એ જ મોટો પ્રશ્ન હતો.
અને અહીં આપણે પેલા ફર્ડિનાન્ડ દો સોસિયોરને યાદ કરવા પડે. અર્વાચીન ભાષા વિજ્ઞાનના પિતામાં સુરેશ જોશી પણ એમનો ઉલ્લેખ કરે છે.
હા, ચોક્કસ. સોસિયોરે જ સૌથી પહેલા ભારપૂર્વક કહ્યું કે ભાષા પોતે એક સંકેત પ્રણાલી છે, પણ એમણે એ પણ સૂચવ્યું હતું કે ભાષા સિવાયના જે સંકેતો છે ને,
એટલે
જેમ કે સામાજિક રીતરિવાજો, વિધિઓ, શિષ્ટાચારના નિયમો, એ બધાના અભ્યાસ માટે પણ એક અલગ વિજ્ઞાન હોવું જોઈએ. એમણે એને સેમિયોલોજી કહ્યું.
અચ્છા, સેમિયોલોજી.
હા, એમનો મુખ્ય હેતુ એ હતો કે ભાષા તો વિશિષ્ટ છે જ, પણ આ બીજા સંકેતોનો અભ્યાસ કરવાથી ભાષાની વિશિષ્ટતા પણ વધુ સ્પષ્ટ થશે, અને બીજું કે આપણા માનવ વ્યવહારમાં જે આદાન પ્રદાન થાય છે, જે સાંસ્કૃતિક અર્થો છુપાયેલા છે, એના પર પણ પ્રકાશ પડશે.
એટલે આપણી દરેક પ્રવૃત્તિ, આપણી પસંદગીઓ, બધું જ સમાજ વિશે, નિયમો વિશે, આપણી ઓળખ વિશે કંઈક ને કંઈક કહેતું રહે છે.
બિલકુલ, સતત સંકેતો ચાલતા જ હોય છે.
અને અહીં એ પણ સમજવું જરૂરી છે, જેમ લેખમાં કહ્યું છે, કે સંકેત વિજ્ઞાન એમ નથી કહેતો કે અર્થ હંમેશા નક્કી જ હોય કે સાર્વત્રિક હોય.
ના ના, એવું બિલકુલ નહીં.
પણ આપણા કાર્યો, આપણી પસંદગીઓ એ કોઈક ચોક્કસ સાંસ્કૃતિક પ્રતીક વ્યવસ્થા સાથે જોડાયેલા હોય છે. પેલું ઉદાહરણ સરસ છે, 56 ઇંચનો લાંબો કોટ કે આલ્પાકાનો કાળો કોટ.
હા, શેરદલાલનો પહેરવેશ.
બરાબર, હવે કોઈ મજૂર એ પહેરીને કે હું શેરદલાલ છું તો પણ એનો અર્થ તો પેલી સાંસ્કૃતિક વ્યવસ્થાના સંદર્ભમાં જ સમજવો પડે ને.
સાચી વાત. એટલે સંકેત વિજ્ઞાન કોઈ વ્યક્તિના સાવ અંગત કે વિચિત્ર વ્યવહારને સમજાવવા નથી માંગતું. એનું લક્ષ્ય છે સંસ્કૃતિએ રચેલી સંહિતા, એટલે કે કોડ.
સંહિતા એટલે નિયમો અને રૂઢિઓની વ્યવસ્થા.
હા, જેના દ્વારા આપણા રોજબરોજના વ્યવહારને અર્થ મળે છે, આપણી કોઠાસૂચ પણ કહે છે કે આ બધા પાછળ કોઈક સિસ્ટમ તો છે, જેમ ભાષામાં વાક્યનો અર્થ બીજા વાક્યોના સંદર્ભમાં નક્કી થાય એવું જ અહીંયા પણ.
પોશાકનું ઉદાહરણ આ વાતને હજુ સ્પષ્ટ કરે છે. લેખમાં છે એમ, અમુક ઉંમરની સ્ત્રીઓ મુઘલ ઢબના કપડાં પહેરે, કોલેજની છોકરીઓ ડંગેરી કે જીન્સ પહેરે.
પણ લગ્નની વેદી પર દીકરી ખમીઝ સલવાર પહેરીને ન બેસે, ગુજરાતી સમાજમાં તો નહીં.
બરાબર, યુવાનો પશ્ચિમી ઢબના કપડાં પહેરીને પરણે. આ બધું શું છે? ખાલી કાપડના ટુકડા નથી?
ના, એ સમાજના વર્ગો, પ્રસંગો, લિંગભેદ, આચારસંહિતા બધાના સંકેતો છે. એ સમજીએ તો જ સમાજ કઈ રીતે ચાલે છે પકડાય.
એટલે ખરેખર તો આ અભ્યાસ આપણું જે અર્ધજાગૃત જ્ઞાન છે, જે ઘણીવાર સ્પષ્ટ નથી હોતું, એને સભાન સ્તરે લાવવાનો પ્રયાસ છે.
બરાબર, આપણે એકબીજાના ઇશારા, વર્તન સમજી શકીએ છીએ કારણ કે આપણે અજાણતા જ આ સાંસ્કૃતિક કોડ્સથી પરિચિત હોઈએ છીએ. જેમ કે એક સમાજમાં જે વિવેક ગણાય
એ બીજામાં અવિવેક લાગે.
બરાબર, પેલું સ્ત્રીઓના પોશાકનું ઉદાહરણ ભારત અને પશ્ચિમના સંદર્ભમાં એ આ જ વાત સ્પષ્ટ કરે છે. અને મુદ્દો એ છે કે આ અર્થો પાછળ કોઈક તર્કસંગત વ્યવસ્થા છે એમ સંકેત વિજ્ઞાન માને છે.
તો પછી સવાલ એ થાય કે શું બધા સંકેતો સરખા, કે એના પ્રકારો પાડી શકાય, અને જો પ્રકાર હોય તો શું બધાનો અભ્યાસ એક જ રીતે થાય?
હા, આ મહત્વનો પ્રશ્ન છે. લેખમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની વાત છે. આઇકોન, ઇન્ડેક્સ અને સાઇન, જેને આપણે સામાન્ય રીતે સંકેત કહીએ છીએ, એ ત્રીજો પ્રકાર.
ઓકે, આઇકોન, ઇન્ડેક્સ અને સાઇન.
હા, અને આ ત્રણેય વચ્ચેનો જે મુખ્ય ભેદ છે ને, એ સંકેતક અને સંકેતિત વચ્ચેના સંબંધના પ્રકાર પર આધાર રાખે છે.
સંકેતક એટલે જે સંકેત કરે, જેમ કે શબ્દો કે ચિત્ર, અને સંકેતિત એટલે જેનો સંકેત થાય, જેમ કે વસ્તુ કે વિચાર.
બરાબર, તો પહેલું આઇકોન. અહીં સંકેતક અને સંકેતિત વચ્ચે દેખાવમાં સમાનતા હોય, વાસ્તવિક સાદૃશ્ય, જેમ કે કોઈ વ્યક્તિનું પેઇન્ટિંગ.
ફોટોગ્રાફ પણ.
હા, ફોટોગ્રાફ પણ. અહીં સંબંધ ભૌતિક સમાનતા પર છે, કોઈ રૂઢિ પર નહીં. એટલે લેખક કહે છે કે આ જરા ફિલોસોફીનો વિષય વધુ બને છે.
બીજો પ્રકાર, ઇન્ડેક્સ.
ઇન્ડેક્સ, અહીં સંકેતક અને સંકેતિત વચ્ચે ભૌતિક કે કાર્યકારણનો સંબંધ હોય, જેમ કે ધુમાડો અને આગ. આગ એ કારણ, ધુમાડો એ કાર્ય અથવા પરિણામ.
એટલે ધુમાડો આગનો ઇન્ડેક્સ થયો. બીજું ઉદાહરણ?
જેમ કે ભીના પગલા, એ કોઈ ત્યાંથી ગયું છે એનો ઇન્ડેક્સ છે. પણ અહીં લેખક ચેતવે છે.
શું?
કે જો સંકેત વિજ્ઞાન બધા જ ઇન્ડેક્સ સંબંધોનો અભ્યાસ કરવા બેસે તો પછી બધી જ જ્ઞાન શાખાઓ એમાં આવી જાય. કારણ કે વિજ્ઞાન તો મોટે ભાગે આવા કાર્યકારણ સંબંધો જ શોધે છે. જેમ કે તાવ એ શરદીનો ઇન્ડેક્સ હોઈ શકે.
બરાબર, તો પછી સંકેત વિજ્ઞાનનું મુખ્ય ક્ષેત્ર કયું?
એ છે ત્રીજો પ્રકાર, સાઇન, એટલે કે સંકેત. અહીં સંકેતક અને સંકેતિત વચ્ચેનો સંબંધ મોટે ભાગે યાદૃચ્છિક હોય છે.
યાદૃચ્છિક એટલે કેવું? એટલે કે કોઈ દેખીતું કુદરતી કારણ ન હોય, બસ સમાજે રૂઢિથી નક્કી કરી દીધું હોય. જેમ કે ભાષાના શબ્દો, કૂતરો શબ્દના અવાજ અને અસલી કૂતરા વચ્ચે કોઈ કુદરતી સંબંધ નથી.
હા, એ તો સમાજે પાડેલું નામ છે.
બરાબર, એ રૂઢી છે. એવી જ રીતે હાથ જોડીને નમસ્કાર કરવા એ આદરનો સંકેત છે, એ પણ એક સાંસ્કૃતિક રૂઢી છે. આવા રૂઢિગત સંકેતો જ સંકેત વિજ્ઞાનના કેન્દ્રમાં છે.
પણ લેખક એમ પણ કહે છે કે ઇન્ડેક્સ સાવ બાકાત નથી, એ ક્યારેક રસપ્રદ બને છે.
હા બરાબર, એ ત્યારે રસપ્રદ બને જ્યારે પેલો મૂળ કાર્યકારણ સંબંધ કદાચ ભૂંસાઈ જાય અથવા ગૌણ બની જાય, અને સંકેત મુખ્યત્વે રૂઢીને કારણે વપરાતો હોય.
જેમ કે
પેલું નાટકના સ્ટેજ પર આગ બતાવવા ધુમાડાનો ઉપયોગ થાય.
હા,
હવે એ ધુમાડો ખરેખર આગથી જ આવ્યો હોય એ જરૂરી નથી.
હા, મશીનમાંથી પણ કાઢ્યો હોય.
બરાબર, છતાં આપણે એને આગના સંકેત તરીકે સ્વીકારી લઈએ છીએ, કારણ કે એ નાટકની એક રૂઢી છે. એટલે અહીં ઇન્ડેક્સ જેવું દેખાય છે, પણ કામ કરે છે સાઇન તરીકે.
અચ્છા, એટલે રૂઢી અહીં મુખ્ય બની જાય છે. હા, અને આવા રૂઢિગત બનેલા ઇન્ડેક્સમાં સંકેત વિજ્ઞાનીને બહુ રસ પડે, કારણ કે એનાથી સમાજની સોશિયલ મિથોલોજી બને છે.
સોશિયલ મિથોલોજી એટલે સામાજિક માન્યતાઓ, મૂલ્યો, પ્રતીકોની વ્યવસ્થા.
બરાબર, પેલું સ્ટેટસ સિમ્બોલ આનું બેસ્ટ ઉદાહરણ છે.
સ્ટેટસ સિમ્બોલ, ભારતમાં પહેલા ટીવી, પછી કાર, એસી,
અને પશ્ચિમમાં કદાચ રોલ્સ રોયસ. આ વસ્તુઓ સીધી રીતે સામાજિક મોભાનું કારણ નથી, પણ રૂઢિથી એ મોભાનો સંકેત બની ગઈ છે.
જો કે રોલ્સ રોયસ ખરીદવા પૈસા તો જોઈએ, એટલે થોડો ઇન્ડેક્સ સંબંધ તો ખરો ને?
હા, સંપત્તિનો ઇન્ડેક્સ છે, પણ એ જે મોભો સૂચવે છે, જે સામાજિક સ્થાનનો સંકેત આપે છે, એ મોટે ભાગે રૂઢિગત છે, સાઇન તરીકે કામ કરે છે. અને એનો સાંકેતિક અર્થ એના કાર્યકારણ સંબંધ કરતાં ઘણો મોટો હોય છે.
તો ફરી પાછા પેલા મૂળ સવાલ પર આવીએ, સંકેત વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર ક્યાં સુધી, ક્યાં અટકે?
લેખક કહે છે કે જે સંકેત વ્યવસ્થાઓ સાવ સરળ છે, સ્પષ્ટ છે અને પૂરેપૂરી રૂઢિગત છે, જેમ કે ટ્રાફિક લાઇટ, લાલ એટલે ઉભારો, લીલી એટલે જાઓ.
હા, એ તો સાવ સીધું સાધું.
એ શુદ્ધ સંકેત વ્યવસ્થા છે, પણ એટલી સરળ છે કે એના અભ્યાસમાં બહુ ઊંડો રસ ન પડે. એ સમજાવવું સહેલું છે.
તો રસ ક્યાં પડે?
ખરો રસ અને પડકાર તો સાહિત્ય જેવી જટિલ સંકેત વ્યવસ્થાઓમાં છે. સાહિત્ય પણ સંકેતોથી ચાલે છે, પણ એની સંહિતા, એના નિયમો એ સ્થાપિત કરવા બહુ અઘરા છે.
કેમ?
કારણ કે સાહિત્યમાં અર્થની ઘણી બધી શક્યતાઓ હોય છે, સંદિગ્ધતા હોય છે, સૂચકતા હોય છે. એને સમજવા ખાલી ભાષાનું જ્ઞાન પૂરતું નથી, કંઈક વિશેષ જોઈએ.
એ વિશેષ એટલે શું?
રસકીય સંવેદનશીલતા
કદાચ,
પણ એની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. એટલે આવા સૂક્ષ્મ અભિવ્યક્તિઓનો અભ્યાસ સંકેત વિજ્ઞાન માટે આકર્ષક પણ છે અને પડકારજનક પણ.
સાહિત્ય પછી બીજું ક્ષેત્ર આવે સામાજિક વ્યવહારનું, શિષ્ટાચાર, જમવાની રીત, કપડાં.
હા, બજારમાં મળતી વસ્તુઓ પ્રત્યે આપણું વલણ, આ બધી ક્રિયાઓનો મુખ્ય હેતુ કદાચ સીધો સંદેશો આપવાનો ન હોય,
પણ એનાથી સાંસ્કૃતિક ભેદભાવ દેખાય છે અને સમાજના સભ્યો માટે એના ઊંડા અર્થ હોય છે.
બરાબર. અને સંકેત વિજ્ઞાની આની પાછળ છુપાયેલી વર્ગીકરણ પદ્ધતિઓ અને અર્થવ્યવસ્થાઓને બહાર લાવવાનો પ્રયત્ન કરે છે.
અને છેલ્લે ફરી પાછી ઇન્ડેક્સની વાત, એટલે કે વિજ્ઞાનોએ સ્થાપેલા કાર્યકારણ સંબંધો.
હા, લેખક સ્પષ્ટ કરે છે કે આ વિજ્ઞાનો સંકેત વિજ્ઞાનના ભાગ નથી, એમની પોતાની પદ્ધતિઓ છે.
પણ સંકેત વિજ્ઞાનીએ એમાં રસ લેવો પડે.
હા, બે કારણો સર. એક તો એ સમજવા કે કેવી રીતે વૈજ્ઞાનિક ઇન્ડેક્સ પણ રૂઢિગત સંકેત બની શકે છે, જેમ સ્ટેટસ સિમ્બોલમાં જોયું.
અને બીજું કારણ?
બીજું, જે વધુ જટિલ છે, તે એ કે આ જ્ઞાન શાખાઓને પોતાને પણ એક સંકેત વ્યવસ્થા તરીકે જોવી, એક અર્થઘટનની પ્રણાલી તરીકે અભ્યાસવી.
આ જરા સમજાવો, જ્ઞાન શાખાને સંકેત વ્યવસ્થા તરીકે જોવી, પેલું જ્યોતિષનું ઉદાહરણ અહીં કામ લાગશે.
હા, બરાબર. મોટાભાગના લોકો ગ્રહો અને માનવ જીવન વચ્ચે સીધો કાર્યકારણ સંબંધ નથી માનતા, એટલે જ્યોતિષ એ વૈજ્ઞાનિક ઇન્ડેક્સ મટીને રૂઢિગત સંકેત વ્યવસ્થા બની જાય છે. તો સંકેત વિજ્ઞાની એના નિયમો, પરિભાષા, અર્થઘટનની રીતોનું વિશ્લેષણ કરી શકે, એ સાચું છે કે ખોટું એમાં પડ્યા વગર.
ફક્ત એક નિરૂપણ પદ્ધતિ તરીકે, જગતને સમજાવવાની એક રીત તરીકે.
બરાબર, એક સાંસ્કૃતિક રીતે ઘડાયેલી સંકેત વ્યવસ્થા તરીકે.
તો પછી જે શાખાઓને આપણે વધુ વૈજ્ઞાનિક માનીએ છીએ, આરોગ્ય વિજ્ઞાન, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, એનું પણ આવું વિશ્લેષણ થઈ શકે?
સિદ્ધાંતિક રીતે તો થઈ શકે, કારણ કે દરેક જ્ઞાન શાખાની પણ પોતાની પરિભાષા હોય છે, પોતાના નિયમો, પૂર્વધારણાઓ હોય છે, અર્થ આપવાની પોતાની રૂઢિઓ હોય છે.
એટલે કોઈ પણ વિચાર પદ્ધતિ એક ભાષા જેવી છે.
હા, એમ કહી શકાય. વાસ્તવિકતાને પોતાની રીતે નિરૂપતી એક ભાષા, અને એ ભાષાનો અભ્યાસ સંકેત વિજ્ઞાન કરી શકે.
ઓકે, તો આટલી ચર્ચા પછી નિબંધનો મુખ્ય સાર શું? સુરેશ જોશી શું કહેવા માગે છે?
મને લાગે છે કે બે મુખ્ય મુદ્દા છે. એક, સંકેત વિજ્ઞાને પેલી સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા પર થોડો કાબૂ રાખવો જોઈએ, બધી શાખાઓને પોતાના હાથ નીચે લેવાનો દાવો ન કરવો જોઈએ.
બરાબર.
અને બીજો મુદ્દો, બીજો જે વધુ મહત્વનો છે, કે તેમ છતાં સંકેત વિજ્ઞાન એક મેટા ડિસિપ્લિન બનવાનો પ્રયત્ન કરે છે.
મેટા ડિસિપ્લિન, પરાજ્ઞાન શાખા.
એટલે
કે તે બીજી જ્ઞાન શાખાઓ પોતે કેવી રીતે સંકેતો રચે છે, કેવી રીતે અર્થઘટન કરે છે, એ પ્રક્રિયાની તપાસ કરે, જ્ઞાન કઈ રીતે બને છે એનું જ વિશ્લેષણ કરે.
અચ્છા.
એટલે ઇતિહાસ હોય કે ભૌતિક વિજ્ઞાન, એ ફક્ત તથ્યો ભેગા નથી કરતા, એમાં સતત અર્થઘટન ચાલતું હોય છે.
બરાબર. સંકેતોને ઓળખવા, વર્ગીકૃત કરવા, અર્થ તારવવા, આ બધું ચાલતું જ હોય છે. અને આ અર્થઘટનની પ્રક્રિયા જ જ્ઞાન નિર્માણનો આત્મા છે એમ સંકેત વિજ્ઞાન કહે છે.
પણ અહીં એક મુશ્કેલી પણ છે. નહીં, સંકેત વિજ્ઞાન માટે પોતાના જ મૂળભૂત ખ્યાલો, આઇકોન, ઇન્ડેક્સ, સાઇન, એની ચોક્કસ વ્યાખ્યા કરવી પણ અઘવી છે.
હા, કારણ કે વ્યવહારમાં એમની વચ્ચેની લીટીઓ ભૂસાતી રહે છે. ઇન્ડેક્સ સાઇન બની જાય, સાઇન ક્યારેક ઇન્ડેક્સ જેવું કામ કરે.
કોઈ વસ્તુને એક પ્રકારનો સંકેત કહેવો એ પોતે જ બીજો સંકેત બની જાય.
સૌથી જટિલ પ્રવૃત્તિ એટલે કે અર્થનું આરોપણ કરવું, જગતને અર્થપૂર્ણ બનાવવું, એના તંત્રને સમજવાનો પ્રયાસ છે. અને અર્થની આ ખોજ ક્યારે અટકતી નથી.
તો આ હતી સુરેશ જોશીના લેખ સંકેત વિજ્ઞાન પર આપણી ચર્ચા. મૂળ વાતે તે આપણી દુનિયા સંકેતોથી ભરેલી છે. ભાષા, રિવાજો, કલા, વિજ્ઞાન, સામાન્ય વસ્તુઓ,
બધું જ.
હા,
અને આ સંકેતો આપણે દુનિયાને કઈ રીતે સમજીએ છીએ, કઈ રીતે અર્થ આપીએ છીએ અને એકબીજા સાથે કઈ રીતે વાતચીત કરીએ છીએ, એ આખી પ્રક્રિયાનો એક મહત્વનો ભાગ છે.
સંકેત વિજ્ઞાન આપણને એ સમજવામાં મદદ કરે છે કે આ અર્થો બને છે કેવી રીતે, રૂઢિઓ પર કેવી રીતે આધાર રાખે છે, સંસ્કૃતિઓ કેવી રીતે પોતાની અલગ પ્રતીક વ્યવસ્થાઓ બનાવે છે.
અને આ બધું સતત બદલાતું પણ રહે છે, એટલે સાહિત્ય, સમાજ, સંસ્કૃતિ, જ્ઞાન પોતે આ બધાને સમજવા માટે એક નવું સાધન મળે છે.
સરસ. તો અહીં એક વિચાર સાથે આપણે વાત પૂરી કરીએ. જો સંકેતો અને અર્થઘટન આટલા બદલાતા રહેતા હોય, સંદર્ભ પર આધારિત હોય, તો શું કોઈપણ જ્ઞાન કે સમજણ ક્યારે અંતિમ કે સંપૂર્ણ હોઈ શકે?
વિચારવા જેવો પ્રશ્ન છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.